તારીખ 19/1/1997, ડાયરીના બોલ નંબર 898, 1134, 1135 અને 1156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 13.
વિકલ્પ ભાવમાં જે દોષ થાય ત્યારે મોક્ષ જીવને એનો વિચાર આવે છે, અને વૈચારિક ભૂમિકામાં તેનો નિષેધ પણ થાય છે. પરંતુ ફરી ફરી તે દોષનું પુનરાવર્તન પણ થાય છે, અથવા તેવા નિષેધ ભાવનું વિચાર બળ નહિવત હોવાથી તે ભાવ લંબાઈ શકતો નથી, ઈચ્છવા છતાં લંબાઈ શકતો નથી. કારણ કે દોષ ભાવ સાથે વિપરીત પ્રયોગનું બળ પ્રવર્તે છે. ઉલટો પ્રયોગ પણ ચાલે છે, ખાલી વિચાર દોષ નથી થયો, પરિણામ પણ ઉલટું ચાલ્યું છે.
બરાબર.
એટલે મુમુક્ષુને એનો વિચાર આવે, એનો નિષેધ આવે, પણ પાછું ફરીને એમનું એમ થઈ જાય, ત્યાં ને ત્યાં જ રહેવાય છે. એ વિચાર, એ નિષેધ કાંઈ કાર્યકારી નીવડતો નથી. એનું કારણ એ છે કે વિપર્યાસનું બળ ઘણું છે, ત્યાં વિશેષ છે. જેની પાસે વિચાર બળનું કાંઈ સફળપણું થઈ શકે નહીં.
બરાબર.
એટલો ઉટો પ્રયોગ ચાલે છે સતત, કે સામાન્ય વિચાર બળ એ કાર્યકારી નથી થતો. તેથી વિપરીત પ્રયોગ બળને સામે અવિપરીત પ્રયોગ જ કાર્યકારી થાય છે. વિપરીત પ્રયોગની સામે અવિપરીત પ્રયોગ થવો જોઈએ, તો એ વિપરીત પ્રયોગ પૂર્વક થયેલો દોષ મટે. તમારી પાસે લાકડી હોય તો વાંધો ન આવે, નહીં તો તમે માર ખાઈ જાઓ. કેમ કે તો દૂર રહીને તમને ફટકો મારી શકશે, અહીંયા પહોંચી નહીં શકો એની સુધી, એને બકવા સુધી. અને તરવાર લઈને આવે ત્યારે તમારી પાસે લાકડી હોય તો ન કામે, સબળા વિચાર થી તમે તોડી શકો ઉલટા વિચાર, પણ ઉલટા પ્રયોગ ને તમારે તોડવો હોય તો એ સૂટો પ્રયોગ જોઈએ એની સામે. એમ કેમ છે?
બરાબર.
એટલે શું છે કે દોષ થાય છે, ફરીને હવે લઈએ કે દોષ થાય છે ત્યારે મુમુક્ષુ જીવને ખ્યાલ આવે છે, એનો વિચાર ચાલે છે, એનો નિષેધ ચાલે છે, પણ કાંઈ પણ સફળપણું થયા વગર ફરીને એ દોષ પાછો થઈ આવે છે. ત્યાં શું કરવું જોઈએ કે મારું પ્રયોગાત્મક વિપરીત પણ શું છે, આમાં
બરાબર
કેવો ઉલટો પ્રયોગ ચાલીને આ દોષ થાય છે, એની સામે સુલટો પ્રયોગ મૂકવો જોઈએ, તો જ એ મટે, નહીતર એ મટે નહીં.
એ ઉલટા પ્રયોગની સાથે પોતાનો ઉલટો અભિપ્રાય કામ કરી રહ્યો છે, એટલે એનું બળ વધારે છે.
અભિપ્રાય પણ પલટાવવો જોઈએ
જી,
અને પ્રયોગ પણ થવો જોઈએ, બંને. તેથી વિપરીત પ્રયોગ બળની સામે અવિપરીત પ્રયોગ જ કાર્યકારી થાય છે. જે કષાય રસને તોડવા સમર્થ છે અને અવિપરીત પ્રયોગથી કષાય રસ તૂટે. તાત્પર્ય એ છે કે ચાલતા પરિણમનનો અવલોકનરૂપ પ્રયોગ થવાથી દર્શનનો અને કષાયનો અનુભવ તૂટે છે. સુલટો પ્રયોગ છે એમાં અવલોકનરૂપ પ્રયોગ છે, એ સુલટો પ્રયોગ છે. અને અવલોકનની ભૂમિકા એ આવો તો સરખો થાય.
બરાબર,
એટલું લક્ષમાં રાખવું જરૂરી છે કે અવલોકનના સ્ટેજમાં આવીને એ પ્રયોગ થશે. એ પહેલાં તો એને ક્રમથી નીચેથી શરૂ કરવું જોઈએ. એકડે એકથી ચાલતા ઉલટા પ્રયોગનું મારણ સુલટો પ્રયોગ જ છે, વિચાર નહીં. સુલટા પ્રયોગનું બળ અવશ્ય સફળ થાય છે. પ્રયોગનું દ્રષ્ટાંત લઈએ, બોલું દ્રષ્ટાંત તો થોડું લીધું. ઘરે જઈએ એટલે ઘર પોતાનું લાગે, કુટુંબના સભ્યો પોતાના લાગે, ખાસ રચેલું સામગ્રી હોય એ પોતાની લાગે. આ મારા કપડા, આ મારો રૂમ, એ બધું જે ઉલટી પ્રેક્ટિસ ચાલે છે, ખાલી રાગ નથી ત્યાં, પોતાપણાની ઉલટી પ્રેક્ટિસ ચાલે છે, તો એની સામે સુલટી પ્રેક્ટિસ કરવી જોઈએ. મારું અસ્તિત્વ છે એ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સમાપ્ત થાય છે, ત્યાંથી આગળ હું ક્યાંય નથી, તો મારું પણ કાંઈ નથી. આ ચીજ તો કર્મ પ્રસંગે ઉછીની આપી છે, પૂર્વ સંચિત કર્મે એને થોડા ટાઈમ માટે ઉછીની આપી છે. આયુષ પર્યંત હોય તો એ થોડો ટાઈમ જ સમજ.
ઉછીને આપી છે એટલે
ઉછીને એટલે સ્પેશિયલ શબ્દ છે. પૂછી લગાતે નહી થે, ઉછંતી મેં દે દેતે થે, પર ઉછંતી મેં વાપસ લઈ લેતે થે.
લોન એકાઉન્ટ, લોન એકાઉન્ટ,
લોન ક્યાં કહેવાય, એકાઉન્ટ નહીં દેના, અચ્છા ઉછંતી મેં દેના, ઉછંતી મેં બેંક ટાઈમ હો ગયા 3 બજે કે બાદ તો અપના પૈસા ખાતે મેં તો મિલેગા નહીં, શામ કો પૈસે કી જરૂરત પડી તો કિસે સે લે દિયા કે હમકો અભી અભી દેના હૈ કેશ, આપકે પાસ કેશ પડી હો તો દે દો, કલ બેંક ખુલને પર આપકો વાપસ કિયા જાયેગા.
બરાબર,
લેકિન હમારે ખાતે ઉધાર કરના
નહીં,
તો ઉછંતી મેં રખતે હૈ. ગુજરાતીમાં અને જણસે પણ કહે છે કે જણસમાં રાખીને આપો, પુરાંતમાં એ બોલે, પુરાંતમાં એટલું નહીં એટલું બોલે, પણ ટપકાવી રાખ્યું હોય પુરાંત એટલી નથી આટલા આને આપેલા છે. ચીજ વસ્તુ આપણે નથી માગીને લાવતા કોઈ. હા, દાગીનો લે છે, કોઈ કપડાં લે છે, વાસણ કુસણ લે છે, એ તો અત્યારે બધું ભાડે મળે છે, નીતર તો જાજમ બાજુ જેને મોટા ઘરવાળાને લઈ આવે કે મોટા તપેલા મોટા ઘરવાળા પાસે હોય તો લઈ આવે, અને શું કરવાના સાધનો લઈ આવે, પીરસવાના સાધનો લઈ આવે, એને ઉછીનું લેવાય. લોન શબ્દ ફિટ
નથી,
એના ઉપર કઈ મહત્વ તો થાય
થાય
એમ, કોઈ ઉપર પોતાપણું ન થવું જોઈએ એવો સૂટો પ્રયોગ કરવો.
નિર્વિકલ્પ પ્રચાર છે,
હવે એમ જો કે હું ત્યાં નથી તો હું પોતાનું કેવી રીતે જોઉં છું?
બરાબર છે,
મારું ત્યાં અસ્તિત્વ નથી, હું પોતાનું કરીને કેમ જોઉં છું? આવી કેમ ભૂલું કરું છું? પરમાણુ હોય તો એ સ્વતંત્ર છે, ને જીવ હોય તો એ સ્વતંત્ર છે, એ જગતનું સ્વતંત્ર દ્રવ્ય છે. આવા અનંતા દ્રવ્યોનો સંયોગ થઈ ગયો, વિયોગ થઈ ગયો. જ્યાં જ્યાં સંયોગ થયો ત્યાં મારું કરીને મેં મારું અહિત કર્યું, મારા પણ કરીને અહિત કર્યું. હવે ભિન્નપણાનો પ્રયોગ કરીને હિત સાધો, એની સામે સૂટો પ્રયોગ શું કરવો જોઈએ એ સમજીને અથવા માર્ગદર્શન મેળવીને સૂટો પ્રયોગ કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
સીધો
રસ્તો જ બતાવ્યો છે, એક સફળ થઈ શકે તો સફળ થઈ શકે, પ્રયોગ કરી જ ન શકે શું કરે? પ્રયોગ કરવાની એબિલિટી પણ હોવી જોઈએ, ક્ષમતા તો હોવી જોઈએ. એક ક્ષમતા ન હોય તો શું કરે?
પ્રવેશ કરવામાં જે પ્રતિબંધ ડાળા આવતા હોય એને તોડવા માટે આ પ્રયોગ શું પ્રયાસ કરી
શકે?
એનો વાંધો નથી, પણ લક્ષમાં હોવું જોઈએ કે આ તો એને અત્યારે ક્રમમાં પ્રવેશ કરવા માટેનો વચગાળાનો ઉપાય છે. ક્રમ પ્રવેશ ન થાય
જી,
એ પહેલાની સ્થિતિ ઘણી વિટમણા વાળી છે, તેથી એની ગંભીરતા પણ આવવી જોઈએ કે આમનામ જો રહી ગયું તો કેટલી મારો નિવેડો થશે, કેમ કે ક્રમ પ્રવેશ થયા પછી તો ઘણું કામ બાકી છે. એ તો એકડો નથી આવડતો, એકડો પહેલા સ્ટેજ પહેલે પગથિયે પણ હું પગ મૂકી શકતો નથી. મારી બધી સમજણ ઉપર મીંડું મૂકવું રહ્યું, મારે ઝીરોમાં ઊભો છું, એટલે શું છે કે સમજણનો દુરુપયોગ તો ન કરે, જીવ પાછો સમજણનો દુરુપયોગ કરે છે. જેમ પાપ ભાવ કરતા કે કશાયની તીવ્રતા કરતા પુણ્ય એવી જો કશાયની મંદતા છે એમાં જીવ ફસાય છે, એના કરતા વધારે ફસાય છે વગર ક્રમે વાંચી લીધું હોય, વિચારી લીધું હોય, સાંભળી લીધું હોય, એ બધું ખોટું સમાધાન કરાવે અને મિથ્યા સમતા આવે, અહમ ભાવ પણ થાય. ઉપદેશ ન આપે તો પણ પોતામાં ને પોતામાં ખોટું સમાધાન કરી લે. જેમ કે આગળ ન વધી શકતો હોય તો મારું કલેજ હોનાર એવું હોય, હોનારું ન અવલંબન લઈએ, ક્યાં ક્રમબદ્ધ નું અવલંબન લઈ લે કે એમ જ થવાનું સિદ્ધ થઈ ગયું હું શું કરું, એમ કરીને પુરુષાર્થ ને નબળો પાડે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. યોગ્યતા ઉત્પન્ન થવા અર્થે વૈરાગ્ય અને સરળતા સહિત સત્સંગ સેવવો જોઈએ. સત્સંગ ઉપાસવામાં આ બે કન્ડિશન છે, એક વૈરાગ્ય એટલે ઉદાસીનતા, ઉદય ભાવોમાં ઉદય કાર્યોમાં નિરસતા અને પરિણામમાં સરળતા. સત્સંગમાં નિવાસ એકાંત આત્મહિતના લક્ષ્ય થાય તો અવશ્ય જીવનું કલ્યાણ થાય જ, ડેફિનેટ છે. સત્સંગમાં રહીએ મુમુક્ષુ જીવ અને એમાં કેવળ આત્મહિતનું જ લક્ષ્ય હોય તો આત્મહિત ન થાય એવું બને નહીં, આત્મહિત થાય જ. કેમ કે આત્મહિત થવાનું ત્યાં ચારે પડખેથી વિચારવામાં આવે છે અને પ્રયોગ કરાવવામાં આવે છે, એટલે આત્મકલ્યાણ નહીં થવાનું ત્યાં અવકાશ નથી. આ પ્રકારે સત્સંગને એટલે જ્ઞાનીજન ગુણીજનના સંગને જ્ઞાનીઓએ અમૃત કહ્યું છે. સત્સંગને શું કહ્યું છે?
અમૃત.
અમૃત કહ્યું છે. આ કાળમાં તો અમૃત છે જ, આ કાળ જરા હીણો કાળ છે, આ કાળમાં તો અમૃત છે જ પણ સર્વકાળને માટે અમૃત જ છે. તે યથાર્થ છે. સત્સંગથી યોગ્યતા પ્રાપ્ત જીવને અંતર્મુખ થવાનો અભ્યાસ કરવા જ્ઞાની પુરુષની આજ્ઞા છે. જો પાત્રતા આવી હોય અને જીવ સત્સંગે આગળ વધ્યો હોય તો એને અંતર્મુખ થવાનો અભ્યાસ એટલે પ્રયત્ન કરવો. સત્સંગ અને સદવાંચન બાહ્ય જ્ઞાન અભ્યાસ છે, પછી જે અંતર્મુખ થવું એ તો અંતર જ્ઞાન અભ્યાસ છે. એની બરાબરીમાં સત્સંગ અને સદવાંચન છે, બાહ્ય જ્ઞાનનો અભ્યાસ છે. ત્યારે સાધારણ એક સંવેદન પરિણામ રૂપ સ્વભાવ વડે સન્મુક્તાનો પુરુષાર્થ કરવો તે અંતર જ્ઞાનાભ્યાસ છે. જ્ઞાનાભ્યાસ બે પ્રકારના, બાહ્ય જ્ઞાનાભ્યાસ અને અંતર જ્ઞાનાભ્યાસ. સત્સંગ અને સદમાંચન છે, સત્શાસ્ત્રનું વાંચન છે, એ બાહ્ય જ્ઞાનાભ્યાસ છે. અને પોતાના પરિણમનમાં સાધારણ એટલે સામાન્ય એક સંવેદન પરિણામ રૂપ જે સ્વભાવ છે એ જીવનું સ્વરૂપ છે. તેના દ્વારા એટલે તે પૂર્વક સન્મુક્તાનો પુરુષાર્થ કરવો, સ્વસન્મુખ થવાનો પુરુષાર્થ કરવો, એ અંતર્મુક્તાનો પુરુષાર્થ છે. તે અંતર જ્ઞાનાભ્યાસ છે, કેમ કે વેદન છે જ્ઞાનની ક્રિયા છે.
જી,
સાધારણ એક સંવેદન પરિણામ રૂપ સ્વભાવ એ શબ્દો અમૃતચંદ્ર આચાર્ય સમયસારની 49મી ગાથાની ટીકામાં 5મા બોલમાં વાપર્યા છે.
હજી
છ છ બોલ કર્યા છે ને, એક ગર્વ પ્રસંગ સ્પર્શ અને અવ્યક્ત, એમાં છ છ બોલ લીધા છે.
સંસ્થાન
સ્વભાવ વડે સન્મુક્તાનો પુરુષાર્થ કરવો તે અંતર જ્ઞાનાભ્યાસ છે. એ કેવી રીતે અંતર જ્ઞાનાભ્યાસ છે? જે સંવેદન છે સામાન્ય જ્ઞાનમાં, જે સંવેદન છે, સ્વસંવેદન છે, તે પરિણામ પોતે જ જ્ઞાનથી વેદાય છે. અને જ્યારે એ વેદાય છે ત્યારે વેદક તે જ જ્ઞાનનો પર્યાય છે. વેદ્ય વેદક ભાવે એક જ પર્યાય છે
જ્ઞાનને.
એ વેદ્ય વેદક ભાવનો અનુભવ તો કરવો એ જ અંતર્મુક્તા છે, એ સ્વસંમુક્તા છે. એનો પુરુષાર્થ કરવો તે અંતર જ્ઞાનાભ્યાસ છે. જે સર્વ સત્સંગનું અને સદવાંચન થયાનું તાત્પર્ય છે. સત્સંગ અને સદવાંચનનો સરવાળો ત્યાં આવવો જોઈએ, ત્યાં અંતર જ્ઞાનાભ્યાસ થાય. જો તેમ ન થાય તો જ્ઞાનીની આજ્ઞા ખરેખર ઉપાસનાની બાકી રહે છે.
બરાબર,
કેમ કે જ્ઞાની તો અંતર્મુક્તા કરાવે છે, એમની આજ્ઞા છે. એ જીવ તો અંતર્મુખ થાય, અત્યંત ભક્તિ કરતો હોય એ જીવને પણ એ અંતર્મુખ કરાવે છે, અંતર્મુખતા કરાવે છે. એમને તો પોતાની અપેક્ષા નથી કોઈ ભક્તિની. ભક્તિમાં આવનાર ભલે એમ કે મોક્ષથી પણ અમને સંત ચરણની સમીપતા વધારે વાલી છે એમ કદાચ એ કહેશે, તો પણ ત્યાંથી ઉઠાડીને અંતર્મુક્તા કરાવશે. એવું નિષ્કારણ કરુણાશીલ એમનો સ્વભાવ હોય છે, કે જેની પ્રશંસા કરનારને પણ આત્મસ્વભાવ
અવિરત
પ્રગટે છે.
493
જ્ઞાનીઓની નિષ્કારણ કરુણા, સત્પુરુષની નિષ્કારણ કરુણા,
નિત્ય
પ્રત્યે સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટ છે. પર લીધું છે કે સત્સંગથી યોગ્યતા પ્રાપ્ત જીવને અંતર્મુખ થવાનો અભ્યાસ કરવા જ્ઞાની પુરુષની આજ્ઞા છે. અને એ રીતે જો જીવ અંતર્મુખ થવાનો પ્રયત્ન ન કરે તો તે જ્ઞાની પુરુષની આજ્ઞાને ઉપાસતો નથી, અથવા ઉપેક્ષા વર્તે છે. એમ થઈ જાય એટલે મુમુક્ષુ ખાલી વાંચ્યા કરે સત્શાસ્ત્ર એવું નથી. એનું જે તાત્પર્ય છે અંતર્મુખ થવાનું એ લક્ષમાં હોવું જોઈએ, અને ચાલતા સત્સંગ દરમિયાન કે ચાલતા વાંચન દરમિયાન આ વચનો મને અંતર્મુખતામાં જવામાં કેવી રીતે કામમાં આવે, એનો સદુપયોગ થાય, હું કેવી રીતે અંતર્મુખ થાવ એવું એનું લક્ષ ચાલુ રહેવું. જ્યાં સુધી અંતર્મુખ ન થવાય ત્યાં સુધી એ પ્રકારનો ખેદ પણ ચાલે કે હજી બધું જે કાંઈ થાય છે તે બહિર્મુખ પરિણામ. મારે જે કરવાનું છે હજી બાકી રહી જાય છે, અથવા મને આજ્ઞા હજી ઉપાસતો નથી, ઉપાસી શકતો નથી, એનો મને ખેદ છે. जिसको देखने में आता है उनको अंतर्मुख होने की योग्यता प्राप्त होती है, फिर पुरुषार्थ अपेक्षित बात रहती है. जितना पुरुषार्थ चले उतना काम चले.
और अगर अंतर्मुखता देखने में नहीं आता है और अंतर्मुखता का अगर हम प्रयास करने जाएंगे इसका मतलब हम कहीं ना कहीं भूल में हैं. वरना तो निर्मलता आती तो सहज ही वहाँ का अंतर्मुख बना देख करके अंतर्मुखता उत्पन्न हो जाती.
योग्यता यहाँ तो योग्यता जेने प्राप्त थई छे एनी बात लीधी छे. પહેલાં તો યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. તે પ્રાપ્ત થવા અર્થે વૈરાગ અને સરળતા સહિત સત્સંગની ઉપાસના. અને સત્સંગમાં એકાંતે આત્મહિતનું લક્ષ્ય જોઈએ. ત્રણ કન્ડિશન થઈ. એકાંત આત્મહિતનું લક્ષ્ય, સરળતા અને વૈરાગ. ત્યાં પણ સરળતા હોય એ જરૂરી છે. એમાં પણ ક્યાંય જે અસરળતા કરે તો એટલું પોતાના પરિણામમાં નુકસાન થાય. એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે તમને કોઈ વાત પૂછે તો એનો સીધો જવાબ દેવાને બદલે તમે અસરળ ઉત્તર દઈ દો, નુકસાન તો પોતાના પરિણામમાં થાય. કોઓર્ડિનેશન તો છે જ. આત્મહિતના લક્ષ્ય જ્યારે સત્સંગ ઉપાસો ત્યારે આ બધા પરિણામો આનુષંગિક પરિણામો છે, એ આપોઆપ સાથે ઉત્પન્ન થઈ આવે છે.
હરેક પ્રસંગ અગર વૈરાગ્ય કારણ નહીં બનતા તો इसका मतलब कि आत्म कल्याण का जो लक्ष्य है वो कर ही नहीं, वरना तो हर उदय प्रसंग हमारी जो वैराग्य का कारण है।
जितना रस लेता है उतना नुकसान नहीं है, इसमें तो दूसरी कोई बात ही नहीं है।
सरळता વિરેકે અને પોતાના અલ્પપણ ગુણોને સહન કરવા અને બીજાના દોષને ગૌણ કરવાને પોતાના ગુણને બીજાના દોષને ગૌણ કરવા અને પોતાના દોષને એકદમ પોતાના દોષને મુખ્ય કરવા અને લેખના ગુણને
પોતાના ગુણને
સર્વથી સ્મરણ યોગ્ય વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણોમાં પણ પ્રીતિ, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, બીજું ગમે પણ આ અનુભવ સારો છે, અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ એટલે ખેદ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફૂરવું, અને દોષ મટે ત્યારે પુરુષાર્થની જાગૃતિ થવી વિશેષ, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે। આટલી વાતો તો સત્સંગમાં આવનાર જીવે એકદમ ધ્યાનમાં રાખવા જોઈએ છે, એક શરણાગતપણે, જો અખંડ એક શરણાગતપણે, એમાં ક્યાંય ખંડ ન પડે, એવી રીતે ક્યારેક ભૂલી જાય ને ક્યારેક સાંભળે, ક્યારેક ભૂલી જાય ને ક્યારેક સાંભળે, એમ તે જેમ બને તેમ નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજવો, ભજજો। ખાસ મુખ્ય બાબત તો જીવને યોગ્યતા આવવી તે છે, જેથી વીર્ય પ્રવૃત્તિ સહજ અંતરમાં વળે, પુરુષાર્થ નાની પુરુષની આજ્ઞાએ ચાલવું, એવો માર્ગ ગ્રહણ કરવા સુદ્રઢતા થાય અને નિવૃત્તિ સેવી અપ્રમાદપણે આત્મભાવને સેવવાનું થાય। યોગ્યતા આવે તો પુરુષાર્થ અંતરમાં વળે, નાની પુરુષની આજ્ઞાએ ચાલવું એવો માર્ગ ગ્રહણ કરવાની દ્રઢતા થાય, નિવૃત્તિ સેવીને અપ્રમાદપણે આત્મભાવને સેવવાનું થાય, આટલું આટલું થાય। આત્મહિતમાં ઉલ્લાસિત વીર્ય થતાં પ્રમાદ ટળે છે, પ્રમાદ એટલે અન્ય પ્રવૃત્તિમાં રોકાવું ટળે છે, પ્રમાદ એટલે અન્ય પ્રવૃત્તિમાં જાય એ પ્રમાદ જ છે। બહુમૂલ્ય એવું મનુષ્યત્વ સાર્થક થાય જ તેમ આત્માર્થને લક્ષ્યમાં રહે, કે આ જે મનુષ્યપણું છે એની કિંમત કોઈ રીતે ન થઈ શકે એટલી મોટી છે
જી.
અને એવું લક્ષ્ય રહે તો એ પ્રમાદ ન કરે પણ પોતાનો પુરુષાર્થ સતત ચાલુ રાખે. જ્યાં સિદ્ધપદની પ્રાપ્તિ કરવાનું ધ્યેય છે અને બહુ મોટું બહુ ઊંચું સ્થાન છે, સિદ્ધપદ છે બહુ ઊંચું સ્થાન છે, એટલે હદ સુધી પહોંચવું છે મારે અને પહોંચવાની શક્યતા પણ છે મને. એમ નથી કે હું નથી પહોંચી શકું,
ના,
પહોંચવાની શક્યતા પણ છે, તો પછી મને પ્રમાદ કરવો કેમ પોસાય? આટલું બધું કામ બાકી હોય તો મને ધીરે ધીરે ચાલવું પોસાય
નહીં,
મારે ત્વરાથી આગળ ચાલવું. ગોપાળુદેવે 17માં વર્ષ પહેલા આ 10 વચન લખ્યા, ત્વરાથી સ્વદ્રવ્યનો ગ્રાહક થયા. ત્વરા શબ્દ બધામાં વાપરે છે, એ બહુ માર્મિક શબ્દ છે. મુમુક્ષુની ભૂમિકામાં જેને આવી ત્વરાથી કામ કરવાની વૃત્તિ આવે છે એ સંવેગ છે અને એક બહુ શુભ ચિહ્ન છે, બહુ સારું લક્ષણ છે. એ જીવ અવશ્ય અમલીકરણમાં આવે છે અને આગળ વધે છે, એની સવડી પ્રેક્ટિસ ચાલુ થઈ જાય છે. પોતાને લાગુ પડતી વાતનું અમલીકરણ થવું એ ચાલતી ભૂમિકાનો સવળો પ્રયોગ છે.
હાજી,
એની સામે જેટલો ભૂમિકામાં જેટલા પણ અવળા પ્રયોગના પરિણામ થતા હોય એ સામે સામે આવી જશે અને એમાં સવળો પ્રયોગ બળવાન થશે, વિપર્યાસ છે તૂટતો જશે, મટતો જશે. એ રીતે આગળ નથી વધવાનું. ત્રિલોકનાથ જૈન પરમેશ્વરની પ્રદત્ત નિધિ હાથ લાગી છે. દિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર દેવે નિધિ આપી છે. નિધિ એટલે ખજાનો, ભગવાનનો ખજાનો તને હાથમાં લાગ્યો છે, કેટલો તને ઉત્સાહ હોવો જોઈએ એમ કે છે. અહીં સુધી આવ્યો એનો અર્થ શું? તીર્થંકર દેવ નો જિનેશ્વર નો ખજાનો તને હાથ લાગ્યો છે, જેનાથી શાશ્વત કલ્યાણ નો ઉપાય સહજ માત્ર માં પ્રાપ્ત થાય એવી નિધિ છે. સહજ માત્ર માં પ્રાપ્ત થઈ અત્યારે જ પરમ શાંતિ નો અનુભવ થાય તેમ છે. કેટલો ઉલ્લાસ આવે એવી વાત છે. નિધિ હાથ, ભગવાનની નિધિ હાથમાં લાગે છે, પરિણામમાં તો ઉછળકૂદ થઈ જવી જોઈએ, નિરાશ થવાનો તો સવાલ નથી, ઉછળકૂદ થઈ જવી. તો પછી કયા કારણથી તેની ઉપેક્ષા થાય કે ઉપેક્ષા કરાય? કોઈ એવું કારણ જગતમાં એથી મોટું નથી.
હાજી,
કે આવી વિધિ હાથ લાગી હોય અને અમે એનું કામ અમારું ન કરીએ અને કોઈ કારણ અમને રોકે, એની ઉપેક્ષા કરાવે,
બરાબર.
કોઈ જગતમાં કોઈ એવું કારણ નથી. સર્વ ઉદ્યમથી જિનાગ્ના ઉપાસનીય છે. ભગવાને જે આત્મકલ્યાણ માટે આજ્ઞા કરી છે એ પૂરી તાકાતથી ઉપાસવા જેવી છે. શક્તિ હવે ગોપવાની જરૂર નથી. સ્વયં એટલે પોતે પ્રભુ આનંદ ઘન છે. નિર્વિકલ્પ આનંદ ઘન છો. સહજ બેહદ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ છો. તેવો હું અત્યંત પ્રત્યક્ષ એવો હું. સ્વસંવેદન ગોચર છો. એ વિકલ્પ નથી કરવાનો. હું સહજ અનંત પ્રત્યક્ષ છું એવો વિકલ્પ નહીં. એવો હું સ્વસંવેદન ગોચર છું. મારા જ્ઞાન વેદનથી ગોચર છું અને અગાઢ અમૃત સાગરમાં હું નિમગ્ન છું. મારું સ્વરૂપ છે એ અમૃત, મારા અમૃત સાગરમાં ડૂબેલું છે. જેમ શેરો ઘીથી લચપચતો છે એમ અમૃત રસ મારા આત્માનો અમૃત રસ લબાલબ છલોછલ ભરેલો છે. એમાં હું ડૂબેલો છું. કેવળ અંતઃતત્વ હોવાથી સંપૂર્ણ અંતર્મુખ છું. કેમ કે વેદ્યવેદક ભાવ એ મારો પરિપૂર્ણ અંતર્મુખી સ્વભાવ છે. પરિપૂર્ણ હોવાથી અને સ્વરૂપે સર્વગુણ સંપન્ન હોવાથી, સ્વરૂપે પરિપૂર્ણ હોવાથી સર્વથા નિરાલંબ અને નિરપેક્ષ છું.
હજી
એટલે બધાની ઉપેક્ષા થવી એમાં સહજ છે. એવી રીતે ત્યાં આત્મભાવના ભાવી છે. એ પૂછવા દ્વારા આત્મભાવના ભાવી છે. આત્મકલ્યાણનો વિષય ચોખ્ખે ચોખ્ખો સામે આવે.
હાજી
એ તો ભગવાનની નિધિ જાતમાં આવી
ગઈ છે. કઈ નથી.
ઉત્સાહથી આગળ વધે તો પરમેશ્વર પદનો અનુભવ થતા વાર ના લાગે. આ માર્ગની સુંદરતા કયો કે સુવિધા કયો એવી સરસ છે. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય. અલ્પકાળમાં સડસડાટ આગળ વધી જવાય અને અનુભવ થાય તો અનંત કાળની કમાણી એક ક્ષણમાં
થઈ જાય.
Yeah.